ீரம் ஜீத்தர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
મંદિર રાજકોટ, રવિવાર તારીખ 11 માર્ચ 2007, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 469. મુંબઈ ભાદરવાવદ અમાસ 1949. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આત્મદશા જ્યારે ઉત્કૃષ્ટપણાને પામે છે ત્યારે જીવની અવસ્થા કેવી હોય છે? પરમ કૃપાળો દેવ પોતાની અંતરંગ દશાનું અહીંયા શબ્દ વર્ણન કરે છે. એ બતાવવા માટે આપણને એની પાસે શબ્દમાં એટલું સામર્થ્ય છે, નહીં તો અંતરદશાના આ ભાવો વ્યક્ત કરવા એ સામાન્ય રીતે શક્ય નથી. જ્યારે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આપણે બોલીએ ખરા બધા જ જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે મારો એમ કહીએ ખરા, સકળ જીવ રાશિ પ્રત્યે આ જીવને સમદશા વર્તે છે, એ ઘણું કઠિન છે. અને કેવી રીતે વર્તે, ક્યાં સુધી વર્તે એનું શબ્દ ચિત્રણ પરમ કૃપાળુ દેવ આ પત્રમાં લખે છે. દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. પોતાના આત્મા પ્રત્યે જે દ્રષ્ટિ છે, સ્વરૂપ દ્રષ્ટિ, નિજ ભાવની દ્રષ્ટિ, પોતાપણાની દ્રષ્ટિ, સ્વપણાની દ્રષ્ટિ જે છે, પણ આ આત્મા પ્રત્યે એટલે પોતાના સ્વરૂપ પ્રત્યે જે દ્રષ્ટિ છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. એટલે પોતા તરફનો જે વિચાર, જે દ્રષ્ટિ, જે કંઈ હશે તે એવું જ એને જગતના સર્વ આત્મા પ્રત્યે છે. કોઈ ભેદભાવ નહીં. આપણે ભેદભાવના ઘણા પ્રકાર થઈ જાય, આપણા પ્રત્યે દ્રષ્ટિ હોય એવી બીજા પ્રત્યે ન હોય, અને બીજામાં પાછો ભેદ પડે પોતાનાને પારકા. અનેક પ્રકારની ભેદ દ્રષ્ટિ એ આ જીવની અજ્ઞાનતાનું લક્ષણ છે. કારણ કે જીવમાં ત્યાં પર્યાય દ્રષ્ટિ છે કે આ મારો આત્મા અને આ અન્યનો આત્મા, અન્યનો આત્મામાં પણ આ મારા અને આ બીજા, અનેક પ્રકારની ભેદ રચી આવે એને ક્યારેય અભેદ દ્રષ્ટિ ન આવે. જો દ્રવ્યની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો જગતમાં છ દ્રવ્યો, એમાં એક દ્રવ્ય જીવ અને બાકીના પાંચ અજીવ. એ જીવ દ્રવ્ય આ જગતમાં અનંતા છે, પણ બધાય કેવા છે? તત્વની દ્રષ્ટિએ સમાન છે. એક જીવ અને બીજા જીવમાં ભેદ ક્યાં કરવાનો? જો પર્યાય દ્રષ્ટિ છોડી દઈએ તો ભેદ ક્યાં કરવાનો? તત્વમાં ક્યાંય ભેદ નથી. જે ભેદ આવે છે દ્રષ્ટિનો ભેદ થાય છે, અને દ્રષ્ટિનો ભેદ ક્યારે ઊભો થાય છે? મારા તારાની દ્રષ્ટિ, પારકા પોતાનાની દ્રષ્ટિ, આવી અનેક પ્રકારની દ્રષ્ટિ આ જીવની અંદર જે વર્તે છે એ જગતના બાહ્ય પર્યાયિક સ્વરૂપની અંદર, અને એમાં પાછું કયું તત્વ દાખલ થાય? મોહતત્વ. આ મોહદ્રષ્ટિ જ્યારે આવે જીવની અંદર, મોહદ્રષ્ટિ જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી એને સ્વ, પર, પારકા, પોતાના વગેરે અનેક પ્રકારના ભેદ આ જગતની અંદર જીવે. અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દિયો, આ વચનને હૃદય લખો. આવી અભેદ દ્રષ્ટિ, પણ સેમાં? અસ્તિત્વમાં. મારા અસ્તિત્વ પ્રત્યે જે દ્રષ્ટિ છે એવું જ અન્ય આત્માનું અસ્તિત્વ છે. એ દ્રવ્ય છે, એ આત્મદ્રવ્ય છે. એ આત્મદ્રવ્યની અંદર આવી અભેદ દ્રષ્ટિ આવે એટલે એને કોઈ પણ પ્રત્યેનો મારા તારાનો ભાવ ન થાય, મોહનો ભાવ ન થાય, વિભાવ ન થાય. સર્વત્ર સમદશા વર્તે. આવી સમદશા એ આત્મા અનુભૂતિની ઉત્કૃષ્ટ અવસ્થા છે. જ્યાં સુધી આત્મતત્વની અનુભૂતિ ન થાય ત્યાં સુધી દ્રષ્ટિમાં કોઈ ને કોઈ પ્રકારે, કોઈ ને કોઈ અંશે ભેદ રહ્યા કરે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે એવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. એ સર્વ આત્માને વિશે કહ્યું તો માત્ર મનુષ્ય વિશે? જ્યારે સર્વ આત્માની વાત આવે છે ત્યારે માત્ર મનુષ્યની વાત આવે છે? તો અહીંયા તો મનુષ્ય એક છે, અહીંયાથી આપણે તો અટકી જઈએ છીએ. 21મી સદીનું એકતાનું સાયન્સ ક્યાં સુધી જાય? આજની સોશિયોલોજી ક્યાં સુધી જાય? હ્યુમન બિંગ, નથિંગ એલ્સ. પણ આ જગતની અંદર માત્ર હ્યુમન બિંગ એટલા જ આત્માઓ છે? જીવો છે એ મનુષ્ય છે એટલા જ જીવો છે, બાકી જીવ સૃષ્ટિ નથી, જીવ રાશિ નથી. 14 રાજલોકની અંદર, 4 ગતિની અંદર, 84 લાખ યોનિની અંદર વિભિન્ન પ્રકારના જીવોની જે અવસ્થા છે પર્યાયાતિક, પણ એ બધા દ્રવ્યની દ્રષ્ટિએ જીવો છે, એક છે. બધા ચૈતન્ય પુંજ છે. જ્ઞાનીની દ્રષ્ટિ સર્વ આત્માને વિશે છે. આ બધા આત્માઓ છે. એક સૂક્ષ્મ જંતુમાં પણ આત્મા છે, અને વિરાટકાય હાથીમાં પણ આત્મા છે. આવી આત્મૌપ્ય દ્રષ્ટિ આ જ્ઞાનનું લક્ષણ છે. જીવને જ્યારે જ્ઞાન થાય છે, જ્ઞાન દશા થાય છે, પોતાના આત્માની ઓળખ થાય છે, પોતાના અસ્તિત્વનો પરિચય થાય છે, ત્યારે જેવું અસ્તિત્વ મારું છે એવું જ અસ્તિત્વ જગતની અંદર સર્વ જીવોમાં છે. એમાં કોઈ ભેદ નથી. જે ભેદ છે એ શુભાશુભ કર્મના કારણે એને પ્રાપ્ત થયેલ વર્તમાન પર્યાય અથવા તો અવસ્થાનો ભેદ છે. મૂળ દ્રવ્ય ક્યાંય ભેદ થતો નથી. ભેદ અવસ્થા જોઈ. જે ભેદ છે તે અવસ્થામાં છે. આજનો જંતુ આવતીકાલનો દેવ છે. જો આવી અભેદ દ્રષ્ટિ આવે તો જ કૃપાળુ દેવનું એ આત્મસિદ્ધિનો મંત્ર સમજાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ. જીવને વર્તમાન જે અવસ્થામાં હોય, ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુ હોય, કોઈ દુઃખીમાં દુઃખી નારકીનો જીવ હોય, સુખીમાં સુખી જેને કહી શકાય ભોગમાં એવો સ્વર્ગનો જીવ હોય, કે સુખ દુઃખની વચ્ચે ઝોલા ખાતો એવો માનવીનો જીવ હોય, પરાધીન એવો તિર્યંચ અવસ્થાનો જીવ હોય, આ બધી ભેદ અવસ્થા જોઈ. અવસ્થા જુદી જુદી છે, પણ ભિન્ન ભિન્ન પ્રકારની અંદર રહેલું ચૈતન્ય એ એક જ જાતિનું છે. જે આજે આપણને આ નિકૃષ્ટ દેખાય છે એ પણ પૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકે એવી સંભાવનાવાળું પરિપૂર્ણ દ્રવ્ય છે. દ્રષ્ટિમાં જગતના તમામ જીવો પ્રત્યે આવી આત્મૌપ્ય દ્રષ્ટિ આવે, આ જ્ઞાન દશાનું લક્ષણ છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્મા પ્રત્યે છે. પછી બીજું સૂત્ર આપ્યું, જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. દ્રષ્ટિથી પણ બધા સમાન છે અને સ્નેહથી પણ સમાન છે. નહીં તો દ્રષ્ટિથી સમાન ગણે પણ સ્નેહમાં ભેદભાવ આવે. સ્નેહ છે એ વર્તના છે, જીવનની ભાવધારાનું એક ક્રિયાત્મક સ્વરૂપ છે કે બધા એક છે એ બધા સાચા, પણ મારો તો મારો જ છે ને, ત્યાં સ્નેહમાં ભેદભાવ આવે. સ્નેહમાં ભેદભાવ આવે કે જ્યારે તત્વથી વ્યવહારમાં આવે તો સ્નેહની અંદર ભેદ પડે, કે તત્વની દ્રષ્ટિએ બધાય ભલે સમાન હોય પણ આ તો મારો છે, એટલે જરાક વધારે સ્નેહ આવે. પેલું સુંદર મજાનું દ્રષ્ટાંત કે સંયુક્ત કુટુંબની અંદર રહેનારા બધા ભાઈઓ અને એના દીકરાઓ બધા સમાન છે વાત આવી, અને મોટા ભાઈએ એક દિવસ કેરી આવી ઘરમાં અને કેરીની બે કેરી હાથમાં લીધી અને બંને ભાઈના એક એક દીકરા સામે રમતા તેને બોલાવ્યા, આવો બેટા કેરી લઈ જાઓ. અને કેરી લેવા આવ્યા ત્યારે પોતાનો દીકરો જરા બીજી બાજુ હતો તો મોટું કેરીનું પટલું આમ કર્યું, લઈ લ્યો, આટે રાખી દીધી. સ્નેહ સમાન છે, સ્નેહ વ્યવહારનું લક્ષણ છે. આખરે ત્યાં એની મારાપણાની રાગ જે હતો, સૂક્ષ્મ રાગ, ત્યાં મારો અને ભાઈનો દીકરો ગમે એમ હોય તોય પારકો. મોટો લાડવો માં કેને પીરસી દે પોતાનાને. આમ જગતની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંબંધ માનો છે એ પણ આવો ભાવયુક્ત છે, એના સ્નેહમાં પણ ક્યાંક ક્યાંક હોય. એટલે માનો સ્નેહ છે, પણ માનો છે બીજા દીકરા પ્રત્યે એટલો છે, એ માં છે એ તો આ છોકરાની માં છે, બીજાની માં થોડી છે. જ્ઞાની જગતના સર્વ જીવોની માં છે, એને આ ભેદ નથી, એને આ ભેદ નથી. સ્નેહનો ભેદ, વ્યવહારનો ભેદ, ઓલો તત્વની ભેદ, દ્રષ્ટિમાં તત્વની વાત આવી અને સ્નેહમાં વ્યવહારની વાત આવી. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જ્ઞાનીની આ અલૌકિક દશા છે. આપણે આની આગળના પત્રમાં વિલક્ષણતા વિશે વિચાર્યું હતું. આ વિલક્ષણતાનું આ ગુણ છે, આ વિલક્ષણતા, દ્રષ્ટિની વિલક્ષણતા, સ્નેહની વિલક્ષણતા, આમાં જ્ઞાનીને અજ્ઞાની પકડાઈ જાય, જ્ઞાનીને અજ્ઞાની પકડાઈ જાય. જ્ઞાનીનો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે સમાન હોય. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. અમે અમારા આત્માની સહજાનંદ, આત્મા જો સહજ સ્વરૂપમાં આવે તો આનંદ નિષ્પન્ન થાય, એ દિવ્ય આનંદ, ડિવાઇન બ્લિસ, એ દિવ્ય આનંદ જેવો અમે અમારા માટે ઈચ્છીએ છીએ એવો જ જગતના સર્વ જીવો માટે ઈચ્છીએ છીએ. માટે જ્ઞાનીમાં રાગ નથી પણ કરુણા છે, અને એ કરુણા નિષ્કારણ છે, વિતરાગી અવસ્થા છે, એટલે કરુણાનું સ્વરૂપ નિષ્કારણ છે, નિષ્કામ છે. જગતના જીવો આત્માના પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત કરે અને જેવો આનંદ અમને પ્રાપ્ત થાય એવો જ આનંદ જગતના જીવોને પ્રાપ્ત થાય. જેવી સહજાનંદ સ્થિતિ આ આત્માને ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. અમને સહજાનંદ પ્રાપ્ત થાય અને કોઈને એથી ઓછું પ્રાપ્ત થાય, એને પણ સહજ થવું જોઈએ. તો એની અંદર એની સહજ સ્થિતિ એ જો અમારા ચરણે આવે તો જ એને પ્રાપ્ત થાય, એ અમારો શિષ્ય બને તો જ એને પ્રાપ્ત થાય. આ ક્યાંય સોદાબાજી હોય? એ અમને નમસ્કાર કરે તો જ એને પ્રાપ્ત થાય, એ અમને માને તો જ એને પ્રાપ્ત થાય, નહીં તો ન પ્રાપ્ત થાય. આવી ભાવના જ્ઞાનીઓની હોઈ શકે ખરી? તો પોતાને નમસ્કાર કરે કે ઉપસર્ગ કરે, બંને પ્રત્યે જ્ઞાનીની દશા કેવી? સમાન, સમભાવ. સમભાવ વર્તે બંનેમાં. ચક્રવર્તી એને નમસ્કાર કરે તોય શું, અને કોઈ જગતનો જીવ એને ઉપસર્ગ કરે તોય શું. પન્નગે ચ ધર્ણેન્દ્ર ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ મહાવીરાય નમઃ. અરે ધર્ણેન્દ્ર આવીને નમસ્કાર કરે છે અને કમઠ ઉપસર્ગ કરે છે અથવા તો ચંડકોશિક ડાઉન્સ દે છે, નિર્વિશેષ મનસ્કાય. પણ પ્રભુની મનોવૃત્તિમાં તો કોઈ વિકાર નથી, કોઈ વિશેષતા નથી. આના પ્રત્યે કોઈ લગાવ છે, આના પ્રત્યે કોઈ અભાવ છે, આવો ભાવ નથી. નિર્વિશેષ છે ભગવાન. મહાવીરાય નમો નમઃ, એવા મહાવીર ભગવાનને નમસ્કાર છે. હેમચંદ્રાચાર્યજી મહારાજ યોગસારની અંદર આ સૂત્રથી પ્રારંભ કરે છે. પ્રભુની ઓળખાણ, દેવની ઓળખાણ. અમારો પ્રભુ કેવો છે, અમારો દેવ કેવો છે, એ દેવની પરંપરાની અંદર ચાલી આવેલા આ પુરુષો, આ પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે શ્રીમદ રાજચંદ્ર. એ નામધારી પર્યાય છે, પરંતુ એ પોતે એમનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. તો એના ગુણથી ખબર પડે, એની પરમાત્મા દશાનું ઓળખાણ કરવાનું છે. આ એની પરમાત્મા દશા છે કે એની દ્રષ્ટિ પોતાના આત્મા અને અન્ય આત્મામાં કોઈ ભેદ નથી, એનો સ્નેહ પોતાના આત્મામાં અને અન્ય આત્મામાં કોઈ ફેર નથી, એને સહજાનંદ સ્વરૂપ જે જોઈએ છે, પોતાને જોઈએ છે, એવું જ એને સર્વ આત્મા માટે એની ઈચ્છા છે કે સૌને પણ આવું જ સ્વરૂપ પ્રાપ્ત થાય. પત્રાંક 430માં આવી ગયો હતો કે જગતના સર્વ જીવોને આવી સમાધિ પ્રાપ્ત થાય. જગતના સર્વ જીવોને જે જ્ઞાનથી આત્મસ્થ ભાવ પ્રગટે તેવું જ્ઞાન સર્વ જીવોને પ્રાપ્ત થાય. તો જે મને પ્રાપ્ત થવાની મારી ઝંખના છે, એ જ સુખ, એ જ આનંદ, એ જ ઉત્કૃષ્ટ અવસ્થા જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય. જે સમાધિ અમારે જોઈએ છે, એવી સમાધિ જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય. માટે જ્ઞાની પોતાને પ્રાપ્ત થયા પછી એની કરુણા એટલી અમાપ અને અનંત હોય છે કે જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય માટે એના રહસ્ય ઉદ્ઘાટન કરે છે. એ કહીને જાય છે કે અમને આમ કરવાથી મોક્ષ મળ્યો, અમને આમ કરવાથી સમાધિ પ્રાપ્ત થઈ, અમે આવું કર્યું માટે અમને સત્યની ઉપલબ્ધિ થઈ. જ્ઞાની કશું છુપાવતા નથી. જગતના જીવો બહુ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરે, પણ આજ સુધીનો ઇતિહાસ એવો છે કે જેણે જેણે આવી ભૌતિક સુખના સામગ્રીના સાધનો પ્રાપ્ત કર્યા, એણે પોતાનું જ્ઞાન, પોતાની યુક્તિ, પોતાની કળાને પોતા પૂરતી સમાવી દીધી, કોઈને આપી નહીં. બીજો સુખી થઈ જાય તો, બીજો નંબર વન મેળવી લે તો પછી મારું શું મહત્વ રહે જગતની અંદર? એટલે કેટલુંક તો દબાવી રાખવાનું. અને જગતના ઉપદેશમાં પણ આવું જ આવ્યો, કંઈક આપણી પાસે રાખવું, નહીં તો આપણી વિશેષતા શું? જ્ઞાનીને કોઈ વિશેષતા નથી. જેવી સહજાનંદની સ્થિતિ અમારી, એવી જ જગતના જીવોની, અને કોઈ ભેદ નથી. આવી જ્ઞાનીની વિતરાગી અને કરુણાવંત અવસ્થા, એવો નિષ્કારણ કરુણાશીલ એ સનાતન સંપ્રદાય જ્ઞાનીઓનો છે. જ્ઞાનીઓની કરુણા આપણને લક્ષમાં આવતી નથી. જ્ઞાનીઓની કરુણા, જ્ઞાનીઓની વિતરાગતા આપણા ધ્યાનમાં બેસતી નથી. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જો તત્વમાંથી આ વાત ક્યાં આવી? દેહમાં. કે દેહમાં તો તમારે ભેદ હશે ને, આ પર્યાય અવસ્થા છે. તો કે છે, જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખે. દેહનું મમત્વ, દેહની સાથેની અહમ બુદ્ધિ. તો કે છે, જેવો આ દેહ પ્રત્યે ભાવ છે, કદાચ એની મમતા હશે તો એવી મમતા અમને તો સર્વદેહ પ્રત્યે છે. જો મને કાંઈ ઠંડી ન લાગે તો બીજાને પણ, મને અસુખ અને અસુવિધા ન થાય તો બીજાને પણ ન થાય. અજ્ઞાની જેવું પોતાની સગવડતા મળી ગઈ એટલે દુનિયા જખ મારે, અને આ વ્યવસ્થા ચારે બાજુ જોવા મળે છે. હવે પોતપોતાની સુવિધા લઈ લે, પછી પાછળનાનું જે થવું હોય તે થાય. આ જ્ઞાની કહે છે, જેવો આ દેહ પ્રત્યે ભાવ છે તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, અને જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. ઉલટી વાત કરે, સર્વદેહ પ્રત્યે જે પ્રકારે વર્તવાનો વિચાર અમારો હોય છે એવો જ અમે અમારા દેહ પ્રત્યે વર્તીએ છીએ. બીજા દેહ પ્રત્યે તો જો બીજાની સાર સંભાળ, બીજાની સુખ સુવિધા, કોઈને કષ્ટ ન પડે, સૌને શાંતિ સમાધિ રહે, આવો અમારો સર્વ પ્રતિભાવ છે, એવો આ દેહ પ્રતિભાવ છે. કોઈ વિશેષ નથી, કોઈ વિશેષ આત્મ અવસ્થાએ તો ભેદ નથી, દેહ અવસ્થાએ પણ એને ભાવમાં ભેદ નથી. તો આખું સ્વરૂપ બદલાઈ જાય કે એ જ્યારે ભાવના ભેદની વાત કરે ત્યારે બીજાના દેહ પ્રત્યે જ્યારે ભાવ રાખે ત્યારે બીજાના દેહને પણ આવું અસુખ ન થાય તો એ પોતાની વસ્તુ બીજાને આપે કે પોતે ભોગવે. આખો વિચાર બદલાઈ જાય છે. ખ્યાલ આવે છે કે તમને વધારે ઉપયોગી થશે આ તમે રાખો. તો જ્ઞાનીઓની ચેષ્ટાઓ પકડાય એની વિલક્ષણતા, કે કોઈએ જ્ઞાનીને સંતને સાલ ઓઢાડી તો એને કોઈ બાજુમાં રડબડતો ભિખારી અથવા તો કૂતરો થરથરતો હતો, બીમાર કોઈ પડ્યો હશે તો એને ઓઢાડી દીધી. ભાવનગરનો રાજવી આવીને જુએ છે કે આ પાગલ સ્વામી શું કરે છે, આવી સરસ મજાની સાલ મેં એને આપી હતી અને એને કૂતરાને આપી દીધી. કે રાજન, મારા કરતા એને વધારે જરૂર હતી. અન્ય પ્રત્યે વર્તવાનું, અન્યના દેહ પ્રત્યે કે એમની દેહની આવશ્યકતા વધારે છે તો પછી મારી ઓછી છે. એટલે જ આ જગતની અંદર આવો અતિથિ સત્કારના આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે, આ પરંપરા છે, આ સભ્યતા છે કે પોતે ભૂખ્યો રહીને પણ અતિથિને જમાડે. એના પ્રત્યેનો ત્યારે વર્તાવ એનો એ છે કે મેં મારા માટે રસોઈ કરી છે, મારા પ્રત્યે જેવો ભાવ છે એવો જ એના પ્રત્યે આવ્યો છે. ભૂખ્યો હશે એને જરા જમાડી દો. વાત ત્યાં સુધી બેસે નહીં. આ બધી જ બધું સંસ્કૃતિ, સભ્યતા, જીવનના મૂલ્યો, પરંપરા, જીવનની ઉત્કૃષ્ટ પરંપરા, એ તો જે દેશમાં આવા આધ્યાત્મિક સંતો થયા હોય એ દેશમાં આવી સદાવ્રતની પરંપરા હોય. ફોરેનનું ભણીએ છીએ ને સોશિયોલોજીને બધું, એમાં આવે નો લંચ ઇઝ ફ્રી, બરાબર છે? દુનિયામાં જ્યાં જાઓ તમને જમાડે, બધું થાય ઓલે તરત કહે કે નો લંચ ઇઝ ફ્રી. તારે કંઈક ને કંઈક આદાન પ્રદાન છે જ, એમાં મતલબ હેતુ છે જ. અહીંયા હૈલા જાઓ, રણછોડ બાપુના આશ્રમમાં જાવ તો સદાવ્રત ચાલતું હોય, વીરપુર જાવ તો ચાલતું હોય, અને ગીરના જંગલમાં જાવ તો અહીંયા ચાલતું હોય, સીતારામ બાપાનું ચાલતું હોય, કોઈ કીધું પૈસો દે, કોઈ ભૂખ્યો ન રહે. જગતમાં કોઈ જીવ ભૂખ્યો રહેવો ન જોઈએ. સદાવ્રતના રસોડા ચાલે, ચબૂતરા ચાલે, પાંજરાપોળો ચાલે, અનાથાલયો ચાલે. આપણો દેશ કઈ એવો વૈભવી નથી. એ દેશનો એક જે બિલિયનર છે એમાં એવું આપણો કઈ એટલા બધા કોઈ બધા સંપત્તિવાન નથી. છતાં જીવ પ્રત્યેની જે દ્રષ્ટિ છે, દેહ પ્રત્યેની જે દ્રષ્ટિ છે કે આ જગતના ચૈતન્ય છે, એને ગમે તેવો દેહ ધારણ કર્યો, કદાચ અબોલ હશે, મૂક હશે, નિર્બળ હશે, અતિથિ હશે, અભ્યાગત હશે, જેવી એની સ્થિતિ, પણ બધું સમાન, એમના ધર્મો સમાન, તો એ દેશની અંદર આનો મહિમા આપણને સમજાય, એનો મહિમા ઓળખાય. પણ તત્વજ્ઞાન જ્યારે લુપ્ત થાય ત્યારે ઓલી પરંપરા સૂકી રહી જાય, બીજું કાંઈ ન રહે, અને ધીરે ધીરે એ પણ લુપ્ત થવા માંડે. જે આત્મા, જેવો આ દેહ પ્રત્યે ભાવ, જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. ધીસ ટેસ્ટિંગ. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહમાં વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આ દશાના બધા માપદંડ છે, બેરોમીટર્સ છે, યાર્ડસ્ટિક છે, મેઝરિંગ મેઝરમેન્ટ છે, તોલમાપ છે. પોતાની દશા, જ્ઞાન દશા, અધ્યાત્મ દશા એ કેટલી હદ સુધીની પરિશુદ્ધ છે તો કે છે આ દેહ પ્રત્યે વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ એ ક્યારેય થઈ શકતી નથી. આવું તો આપણે જ્યારે વર્તનમાં જઈએ ને સમૂહમાં તે ખબર પડે કે પોતા માટે કેટલી બધી વિશેષ બુદ્ધિ હોય છે, બધું ભેગું કરીને બેસી જાય, થોડી સગવડતા હોય તો એનો કબજો જમાવી દે, કારણ કે દેહ પ્રત્યે વિશેષ બુદ્ધિ છે, સ્વાર્થ બુદ્ધિ છે, નિમ્ન બુદ્ધિ છે, અને બીજા પ્રત્યે વિષમ બુદ્ધિ છે. એના પ્રત્યે જો વિશેષ બુદ્ધિ હોય તો આવો પરિગ્રહ સંભવે નહીં, એકલ પેટો થઈ જાય જીવ માત્ર અંગ સ્વાર્થની અંદર. સગવડતા, સુવિધા, આ લઈ લો, તે લઈ લો, આપણે આ ઓળખાણ છે, આપણે આ ખબર છે, બધી જ પ્રકારની અંદર પ્રાયોરિટી પોતાની ગણાય. એ તો જાત્રાએ જાય તે ખબર પડે ને, સમૂહમાં જઈએ તો ખબર પડે ને, દશાના માપ લેવાના છે. પ્રભુ વાતો અધ્યાત્મની ચાલે છે પરંતુ દશાને ને અધ્યાત્મને સંબંધ નથી. અજ્ઞાનીનું આવું ઉજ્જવળ પાત્ર આપણી પાસે છે, એવું ઉદાહરણ છે કે પરમ કૃપાળુ દેવ આત્મજ્ઞ પુરુષ હતા તો એમની કઈ અવસ્થા, એમની ભાવ અવસ્થા શું, એમની અલૌકિક દશા શું, એમાં ક્યાં લૌકિકતા એની કેવી ને અલૌકિકતા કેવી. તો એમની જે અલૌકિકતા છે એ જ એમની લૌકિકતા. આપણું અલૌકિકપણું જુદું અને લૌકિકપણું જુદું. એ તો કે છે કે આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. આગળ, જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. પોતાના એકદમ સંબંધમાં નિકટ એના પ્રત્યેનો સંબંધ તો સ્વપણાનો સંબંધ છે એટલે એનો સ્નેહ અધિક હશે. તો કે છે ના, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાયે સર્વ જગત સર્વ પ્રત્યે વર્તે છે. પોતાના દેહમાં અને અન્ય દેહમાં વિશેષપણું અને વિષમપણું તો નહીં જ, પણ સ્વપણાનો સંબંધ જેની સાથે છે એમાં પણ વિશેષપણું અને બીજામાં વિષમપણું નહીં. જ્ઞાનીનો વ્યવહાર જોવો પડે. મહાત્માના સંગે તેમની અલૌકિક દશા ઓળખવી, ઓળખવાની તીવ્રતા હશે તો જરૂર ઓળખાશે, કારણ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. અને જે મહાત્માને ઓળખતો નથી એ આત્માને પણ ઓળખતો નથી. જેને આત્માને ઓળખવો હોય એણે મહાત્માને ઓળખવા પડશે, અને જેણે મહાત્માને ઓળખવા છે એને પોતાની દશા મુમુક્ષુતા હોવી જોઈએ. મુમુક્ષુ દ્રષ્ટિ વિના આ મહાત્મા ઓળખાય એમ નથી. લૌકિક માપદંડ લઈને જો તોલવા નીકળો મહાત્માનો તો ક્યારેય જગતમાં મહાત્માનું ઓળખાણ થશે નહીં. પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે અને જેનાથી પ્રાપ્ત થાય તેનું સ્વરૂપ ઓળખાવવું દુર્લભ છે. આ મહાત્માનું સ્વરૂપ છે, આ જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે. આ જ્ઞાની ને અજ્ઞાનીની અંદર ભેદ કરવા માટેનું જે વિલક્ષણ છે, આ વિલક્ષણ દશા એમની ઓળખ છે. એનાથી જ્ઞાની ને અજ્ઞાનીના ભેદ પરખાઈ જાય. જો એની વિશેષ બુદ્ધિ ને વિષમ બુદ્ધિનો તફાવત આવે તો ખ્યાલ આવે કે આ અજ્ઞાનીની દશા છે. આ જ્ઞાન દશાનું લક્ષણ નથી, આ વિલક્ષણ છે. બુદ્ધિ નથી, અન્યનો દેહ હોવા છતાં વિષમ બુદ્ધિ નથી. સ્વપણાનો સંબંધ, આ મારો શિષ્ય છે, આ અમારા અનુયાયી છે, આ મારા ટ્રસ્ટી છે, આ વિષમ દ્રષ્ટિ છે. વિશેષ દ્રષ્ટિ પણ વિષમ છે, કારણ કે એવો બીજામાં નથી. બીજા પ્રત્યે તરત એમ આવે કે આપણા નથી. જ્ઞાનીને જગતના કોઈ જીવ પ્રત્યે છ પદના પત્રમાં આ વાત મૂકી છે કે આ ભક્તિનો કરતા છે માટે મારો છે. ભક્તિ કરે કે ન કરે, જ્ઞાનીને તો બધાય પોતાના જ છે. કારણ કે જેવી દ્રષ્ટિ એમની પોતાના આત્મા પ્રત્યે છે, એવી જ જગતના સર્વ આત્મા પ્રત્યે છે. જેવો સ્નેહ પોતાના આત્મા પ્રત્યે છે, એવો જ સ્નેહ એને સર્વ પ્રત્યે છે. વિલક્ષણતા ઓળખાય, મુમુક્ષુતા હોય તો સંતનું ઓળખાણ થાય, જ્ઞાનીનું ઓળખાણ થાય, સત્પુરુષનું ઓળખાણ થાય. અને સત્પુરુષ એ જ આત્મા છે, સત્પુરુષ એ જ આત્મા છે. આત્મા અરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે, ક્યારેય પકડાશે નહીં. માત્ર દ્રષ્ટિથી પકડાશે, અને એ પણ ચર્મચક્ષુની દ્રષ્ટિ નહીં, મુમુક્ષુની દ્રષ્ટિ.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.
આ વાત બિના નયનની છે. આંખનો વિષય નથી એટલે કે ચર્મચક્ષુ, અહીંયા નયનનો અર્થ ચર્મચક્ષુ. કીકી, કોર્નિયા, એ જે છે રેટિના, આ બધું આંખના અંગ પ્રત્યંગ, એનો વિષય નથી આ. બિના નયન કી બાત, અને આ જે બિના નયન માટે મેળવવાનું છે, એને માટે પણ નયન જોઈએ. જગતના ભૌતિક પદાર્થને જોવા માટે ચર્મચક્ષુ જેટલા આવશ્યક છે, એમ આવું દિવ્ય સ્વરૂપ જોવાને માટે પણ એવા ચક્ષુ, દિવ્ય ચક્ષુ પણ જરૂરી છે. જ્ઞાની કે છે, બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. નયનની બાત માટે જેમ નયન જોઈએ, એમ બિના નયન કી બાત કે લીએ ભી નયન ચાહીએ. આંખ તો જરૂરી જ છે, દ્રષ્ટિ તો જરૂરી જ છે, પણ ફેર છે. રૂપી પદાર્થ જોવા હોય તો ચર્મચક્ષુ જોઈએ, અરૂપીને જોવા છે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ. આવા દિવ્ય દ્રષ્ટિ આ મહાત્માઓ વિના ન મળે. મુમુક્ષુની દ્રષ્ટિ, મુમુક્ષુએ આ દ્રષ્ટિને કેળવવી પડે છે, અને મહાત્માના યોગે એમને આવા વિલક્ષણ એમના ગુણોને જોઈને એ જ્ઞાનીને ઓળખીને એનું શરણ ગ્રહી શકે છે. આત્મા રૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. અમારા સ્વપણાના સંબંધની અંદર સ્ત્રી આદિનો જે કંઈ સંબંધ છે, એમાં પણ જે સ્નેહ છે એવો જ અમને તો સર્વ પ્રત્યે સ્નેહ છે. એમાં કોઈ સ્વ અને પરનો ભેદ બહુધા રહ્યો નથી. હવે અમારો તો કાર્ય શું છે? આત્મા રૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન છે. અમારું પ્રવર્તન જગતના પદાર્થ પ્રત્યે છે કે આત્મા રૂપપણા પ્રત્યે છે? અમારું પ્રવર્તન આત્મા રૂપપણાના કાર્ય છે. અમારે તો એક જ કાર્ય કરવું છે, આત્માને સાધ્ય કરવો છે, આત્માને સિદ્ધ કરવો છે. આત્મસિદ્ધિ એ અમારું લક્ષ્ય છે, અમારે આત્મસિદ્ધિ કરવી છે. જો આત્મા હોય તો એને સિદ્ધ કરવો છે, જો ન હોય તો વાત પૂરી છે. શિષ્ય કે છે,
માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.
આ શિષ્ય એટલો પ્રમાણિક છે આત્મસિદ્ધિનો, એટલો પ્રમાણિક છે કે સાહેબ જો આત્મા હોય તમે મને એક વસ્તુ કહી દો, આત્મા છે તો મને તમે મારી શંકાનું નિવારણ કરીને છે એ કહી દો, પણ જો ન હોય ને તો આ મોક્ષ ઉપાય તો બધા મિથ્યા છે. આપણે તો શરૂઆત ત્યાંથી થશે કે આત્મા છે, જો આવું સાબિત થઈ જાય, આવી મારી અંતર શંકા છે એનું જો નિવારણ થાય તો પ્રભુ બાકીની બધી બાબતમાં હું તમારી સાથે ચાલીશ. પણ એક વાત નક્કી કરી દો કે આત્મા છે, બહુ મોટો નિર્ણય છે. આ વિવેકાનંદ વગેરે બધા મહાપુરુષો થયા, મહર્ષિ રમણ, આ બધાને એક ચોટ લાગી ગઈ એને સાંભળ્યું કે પરમ સત્ય છે. સત્ય હોય તો સાક્ષાત્કાર કરવો છે, ઈશ્વર હોય તો એને મળવું છે, આત્મા હોય તો એની સિદ્ધિ કરવી છે. આ બધા અદ્રશ્ય તત્વો શબ્દો આવ્યા છે તેનું અસ્તિત્વ છે કે નહીં, કે આ કલ્પનાના શબ્દો છે? સામાન્ય રીતે કોઈ પણ શબ્દ એવી રીતે બનતો નથી. જો વસ્તુનું અસ્તિત્વ ન હોય તો કોઈ શબ્દ બને નહીં. પદાર્થનું અસ્તિત્વ હોય તો જ શબ્દની રચના થાય. એવો એક પણ શબ્દ ગોતો કે જે પદાર્થ નથી, અને એવો પદાર્થ ગોતો કે જેને શબ્દ નથી, અથવા એવો શબ્દ શોધી કાઢો બનાવો, નહીં બને, કોઈ શબ્દ નહીં બને. આ બધાને જ્યારે થયું કે અમારે પરમાત્માને ઓળખવો છે, પરમાત્માને મેળવવો છે, ઈશ્વર છે, સત્ય છે, તો સાક્ષાત્કાર કરવો છે, એવી એને લગ્ની લાગે, એવું એના જીવનનું મિશન બની જાય, એવા લોકોએ જ સિદ્ધિ પ્રાપ્ત કરી છે જગતની અંદર. માનવ જાતના ઇતિહાસમાં આવા લોકોનો જે કાંઈ ઇતિહાસ છે એ જ જગતની સંસ્કૃતિનો ઇતિહાસ છે. કે ગમે તેવા વિષમ કાળમાં દુષ્મ કાળમાં પણ એમણે આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો અને પોતાના દેહ સ્વરૂપને ગૌણ કર્યું. પછી મહર્ષિ રમણ હોય, સ્વામી રામકૃષ્ણ પરમહંસ હોય, કે અનેક પ્રકારના બીજા મહાત્માઓ, પરમ કૃપાળુ દેવ, લઘુરાજ સ્વામી, સહજાનંદ ઘન સ્વામી, આ બધા જ મહાપુરુષોએ કેવળ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, આ સિવાય બીજી કોઈ વાત નથી. કારણ કે આ છે અનંતા પુરુષોએ તે સિદ્ધ કર્યું છે, અને માટે જ આત્મસિદ્ધિ લખાણી છે. આત્મા ન હોય તો આત્મસિદ્ધિનો ગ્રંથ સંભવી શકે નહીં. કોઈ કલ્પનાથી આ કાવ્ય 142 ગાથાનું લખાણ છે જ. આત્મા રૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન, અમારું પ્રવર્તન કેવળ આત્મા રૂપપણાના કાર્યો છે. આત્મા જેવી કોઈ ચીજ છે તો અમારે એને ઓળખવી છે, પૂર્ણ રીતે ઓળખવી છે, એની બધી જ અવસ્થાથી ઓળખવી છે, દ્રવ્યથી ઓળખવી છે, પર્યાયથી ઓળખવી છે, સ્વભાવથી ઓળખવી છે, વિભાવથી ઓળખવી છે. આ 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિ એ આત્માની ઓળખાણ માટે પરમ કૃપાળુ દેવ કહે છે સર્વોત્કૃષ્ટ સ્થાન જ છે આ 6 સ્થાન જ છે. આનાથી કોઈ ચડિયાતા નથી. આત્માના બધાએ જુદી જુદી રીતે ઓળખાયો છે, પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ આત્માના બધા જ પાસા, બધા જ આયામો, બધા જ સ્વરૂપ, સ્વભાવ અને વિભાવ બધું જ ઓળખાવે છે.
કરતા ભોક્તા કર્મનો વિભાવ વર્તે જ્ઞાન, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં.
વિભાવ દશામાં છે તો એ કર્મનો કરતા અને કર્મનો ભોગતા છે. આત્માની સ્વભાવ દશા બનાવી,
અથવા નિજ પરિણામ જે शुद्ध चेतनारूप कर्ता भोक्ता तेहनो निर्विकल्प स्वरूप।
वाह, इस स्वभावनो कर्ता छे, स्वभावनो भोक्ता छे, निर्विकल्प स्वरूप छे, अत्यारे सविकल्प छे, विभाव छे, विभाव छे, सविकल्प दशा एक कर्म संयोगे छे। आत्माना बधा ज पासा ओळखावे छे, એની જ્ઞાન દશા ઓળખાવે છે, એની અજ્ઞાન દશા ઓળખાવે છે, એની સ્વભાવ દશા ઓળખાવે છે, એની વિભાવ દશા ઓળખાવે છે, એની દ્રવ્ય દશા ઓળખાવે છે, એની પર્યાય દશા ઓળખાવે છે। આત્મસિદ્ધિ જેવો ગ્રંથ આ કાળમાં જગતના જીવો જ્યારે વધારે પડતા બુદ્ધિનિષ્ઠ બન્યા છે એવા જીવોને પણ કહ્યું, લગાવો તમારા તર્ક, લગાવો,
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ, સાંભળો જીનનો રે।
આ પુરુષ આણંદના સ્ટેશન ઉપર મામા વગેરે આવીને કહે છે, ક્યાં મુનિઓ કે છે આમ ન હોય, મોક્ષ આમ છે તેમ છે, મૂળ માર્ગનું કાવ્ય લખીને કીધું, બતાવો તમારા ગુરુને, વ્યાખ્યાનની પાટ ઉપર બેઠા છે એને, અને કહો કે અમારા વચનની તુલના કરે, અને જેની તેની સાથે નહીં, રેંજી પેંજી સાથે નહીં, શોધીને એને કહેજો, પેલા શોધે જૈન સિદ્ધાંત શું છે, જૈન સિદ્ધાંત પેલા શોધી લે, અને જીન સિદ્ધાંત શોધીને અમારા વચનોની સાથે એની તુલના કરે। કેવો પુરુષ આ કાળની અંદર આત્મા રૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે। અમારું પ્રવર્તન માત્ર આત્મા રૂપપણાનું જ કાર્ય છે, અમે હવે બીજા કાર્યમાં પ્રવર્તન કરતા નથી। તો સાહેબ વેપાર ધંધા ધાપો બધું, તો કે બધું કહેવાનું ઉદયાગત, આત્મા રૂપપણે એક પણ પ્રવર્તન નહીં, બધું જ કરવા છતાં આત્મદ્રષ્ટિનું અખંડપણું તેથી બાદ પામતું નથી। એટલે અમારું પ્રવર્તન ખરું પણ ઉદાસીન, ખાવા પીવાના પ્રવર્તન ઉદાસીન, સ્વસંબંધ પ્રત્યેના પ્રવર્તન ઉદાસીન, બધે જ ઉદાસીન છે, કુટુંબથી ઉદાસીન છે, પરિવારથી ઉદાસીન છે, વ્યવહારથી ઉદાસીન છે, વેપારથી ઉદાસીન છે, અને દેહના ધર્મો બજાવે છે એના પ્રત્યે પણ ઉદાસીન છે। એટલે કે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન યાદ આવે, કંઈ કહી ન શકાય એવી અમારી દશા છે, જેનું કંઈ ઠકાણું નથી એવી અમારી દશા છે। એ કહે છે કે આ બધું હોવાથી, હોવા છતાં અમારી જગતના સર્વ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે, ઉદાસીનતા છે, સ્વપણે ગણાતા પદાર્થો પ્રત્યે પણ ઉદાસીનતા છે, માતા પિતા સ્ત્રી પુત્ર કુટુંબ આ બધા પ્રત્યે ઉદાસીનતા છે। ચરિત્ર વાંચીએ પ્રભુનું તો ક્યાંય દેખાય છે આપણા જેવી ઘેલ છે? ફોન ન કર્યો તમે? હા, ફોન કરવાનો છે, આમ ન કર્યું, આમ ન કર્યું, અરે જીવન તો જોઈએ જ્ઞાનીઓના, અને જેને આત્મારૂપપણાની પ્રવૃત્તિ કરવી છે એને ઉદાસીનતા કર્યા સિવાય ચાલે? એનો મંત્ર જ ઉદાસીનતા છે, એના પ્રવર્તનનો મંત્ર ઉદાસીનતા છે। અને આપણે એમ સમજીએ કે પ્રવર્તન કરવું હોય તો વધારે લગાવ જોઈએ, જ્ઞાની કહે છે આત્માનું પ્રવર્તન કરવું હોય તો સંસારની ઉદાસીનતા।
અધ્યાત્મની જનની તે અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા.
આ બહુ પ્રાથમિક ભાવ છે, બહુ પ્રાથમિક ભાવ. આ જ્ઞાન અથવા સમજણ જેટલી જીવનમાં આવી હોય ને એનું આ લક્ષણ છે બાહ્ય. આ પણ એક વિલક્ષણ છે, ઉદાસીનતા એ વિલક્ષણ છે કે સ્વપણે ગણાતા પદાર્થ પ્રત્યે પણ ઉદાસીનતા એને વર્તે. સ્વ પ્રત્યે ગણાતા પદાર્થમાં પોતાનું શરીર, પોતાના સ્ત્રી પુત્ર આદિ સ્વજનો અને પોતાનો બધો આરંભ સમારંભ પરિગ્રહ એમાં પણ ઉદાસીનતા વર્તે, આ એનું વિલક્ષણ છે. જ્ઞાની અને અજ્ઞાનીનો આ ભેદ છે. ઓળખાઈ જાય એની જ્ઞાન દશાની તીવ્રતા કેવી છે એમાં વાર ન લાગે, આપણામાં મુમુક્ષુતા જોઈએ. આ નથી ઓળખાતી એનું કારણ, આપણને ઓળખાણ નથી થતી, આપણે ભેદ કરી શકતા નથી જ્ઞાની ને અજ્ઞાનીમાં. એનું કારણ એ જ્ઞાની ને અજ્ઞાની છે કે આપણી દ્રષ્ટિ નથી, આપણી દ્રષ્ટિ નથી, મુમુક્ષુતાની દ્રષ્ટિ નથી, વિલક્ષણતા જાણતા નથી. એટલે આપણને ખ્યાલ નથી કે કહેવાતો જ્ઞાની આ તો બધું પોતાના સ્વપ્રાણનું પરાણનું બધું ભેદ કરે છે. આની અંદર તો આરંભ સમગ્ર બધું છે. આ ઉદાસીનતાનો તો ભાવ ભારોભાર અભાવ છે. દરેક બાબતમાં રસ છે, રુચિ છે, આરંભ છે, સમારંભ છે. લૌકિક વસ્તુમાં રસ કેટલો બધો હોય છે, કેટલું આયોજન છે, કેટલા જોડાયેલા છે, ક્યાં છૂટા છે, કઈ જગ્યાએ. એક એક ફોટો આવે તો જુએ છે, કંકોત્રીના ડ્રાફ્ટ પ્રૂફ રીડિંગ કરે છે કે બરોબર છે ને આપણું નામ પાછું. કોને શું કેવું, મુમુક્ષુતાનો અભાવ છે એટલે જગતની અંદર આ બધું ચાલે છે. પણ જેને આત્મત્વ સિદ્ધ કરવું છે એને આ બધા પ્રવાહોથી દૂર થવું પડશે. છૂટકો જ નથી. જ્યાં માન સન્માન સત્કાર પૂજા આરંભ પરિગ્રહ આ બધા જ જગતના પદાર્થો પ્રત્યે જેને આસક્તિ વર્તે છે, મોહદશા વર્તે છે, એ જ્ઞાનીનું લક્ષણ નથી, એ આત્મજ્ઞાનની સિદ્ધિ નથી, એ બધાનું ભલું કરવાની વાત છે, એ છદ્મસ્થ ભાવ છે, એ વંચના બુદ્ધિ છે, છેતરામણી વાત છે, કંઈ નથી. જ્ઞાનીના અસ્તિત્વથી જગતનું કલ્યાણ છે, એ પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે એમાં જ જગતનું કલ્યાણ છે, એ આરંભ સમારંભ કરે એમાં જગતનું કલ્યાણ નથી. પણ દ્રષ્ટિ કોને મળે, કોણ વિચારે? મુમુક્ષુતા, મુમુક્ષુ ક્યારે થાય? કે એને જગત પ્રત્યેની મોહાશક્તિથી પોતે મૂંઝાણો હોય તો સમજી શકે, પણ એને જ બધું ગમે છે, બધું જ ગમે છે. આપણને આવા બધા ઠાઠ વૈભવ આડંબર આ બધું ગમે છે, બહુ ગમે છે. એટલે આપણને બીજા દ્વારા બીજાના નિમિત્તે થાય એમાં આપણે નાચીએ છીએ, મજા આવે છે. ઉદાસીનતા આપણામાં નથી તો આપણે બીજાની ઉદાસીનતા પકડી શકવાના નથી, નહીં પકડાય, બહુ મુશ્કેલ છે. આ જ્ઞાનીનું આવું દર્શન થાય તો જ ખબર પડે. આત્મા રૂપપણાના કાર્યે માત્ર પ્રવર્તન હોવાથી અમારું પ્રવર્તન માત્ર આત્મા પ્રત્યેનું છે. જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે વર્તે છે, તેવી જ અમારી ઉદાસીનતા સ્ત્રી આદિ સ્વપણે ગણાતા પદાર્થો જે જે ગણો, મારું પોતાનું ઘર, મારો પોતાનો પરિગ્રહ, મારું પોતાની સંપત્તિ સમૃદ્ધિ પુત્ર પરિવાર, આ તો પછી અન્યત્વની ભાવના બોલે, ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે વ્રત ના, ના મારા વૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, ના મારા ધન ધામયો વન ધરા, એ મોહયા
અજ્ઞાત્વના રે રે જીવ વિચાર એ મજ સદા અન્યત્વધા ભાવના.
કશું જ મારું નથી. આ ભાવના, આ ભાવનાઓ ભાવીને તીર્થંકર સિદ્ધપદને પામ્યા. આ અન્યત્વ ભાવના, ભાવના ક્રમાંક 4. આ ભાવના ભાવે જ્ઞાની અને સર્વથી ઉદાસીન થાય. એ ભાવનાનું સૂત્ર કે અમારા કોઈ નથી. મારું તન, સ્ત્રી, પુત્ર, ભાત્ર, ગોત્ર, જ્ઞાન, સ્વજન, પરિજન, એટલું જ નહીં ધન, ધામ, યૌવન, ધરા, પણ આશ્રમની સંપત્તિ મારી છે એનો ટ્રસ્ટી હું, એને શું કહેવું? જ્ઞાન કે અજ્ઞાન? એમાં દાખલ કરી દે પોતાનું નામ. હે, એ તો પછીની વાત થઈ. દીકરાને ટ્રસ્ટી બનાવજો, પત્નીને ટ્રસ્ટી બનાવી દે, આને બનાવી દે, તેને બનાવી દે, કંઈક પ્રકારના કેટલા ચાલે. પરમાર્થના નામે ઉદાસીનતાને આપણે શોધવી છે, પણ શોધાતી નથી. એનું કારણ કે મુમુક્ષુ ક્યાં છે? એવા જે છે એ બધા રંગરાગ વાળા જ છે. ઘરના દુઃખી એટલે ત્યાં જઈને બેઠા છે. કોઈને ક્યાં આત્મા પ્રાપ્ત કરવો છે? એવી તાલાવેલી તમન્ના હોય તો એવાના સંગમાં જઈને પડે કે જ્યાં આવી ઉદાસીનતા સભર હોય. કેવી દ્રષ્ટિ હશે સંતોની! લઘુરાજ સ્વામીને પૂર્વ અવસ્થાના દીકરા હતા, દીક્ષા લીધા પહેલા એમને એક દીકરો હતો, એનું નામ મોહનભાઈ. એ મોહનભાઈ વટામણ ગામની અંદર કામ કરે, પણ પછી અગાસ આશ્રમ થયા પછી એને તો એટલી બધી વિરક્તિ આવી ગઈ, પણ નામ ઘણું ઊંચું, પેઢી દર પેઢીથી બડું સાધન સંપન્ન, 18 તો ઘર વટામણ જેવા ગામમાં, 700 વીઘા જમીન, ગામ 500 વસ્તીનું, પણ ધીરધારનો ધંધો અને આબરુ ઘણી, પ્રભુશ્રીને ના પૂર્વજોની ઘણી આબરુ. મોહનભાઈ કે હવે મારે ધંધામાં વિરક્તિ, પણ થોડું ઘણું કંઈક ચલાવવા માટે. આ બધો કારોબાર એટલો બધો મોટો, અને પ્રભુશ્રી તો નીકળી ગયા હતા, એક કારોબાર ચલાવતા હતા. એમાં એને ધોળકાના એક સદગ્રસ્ત સાથે મિત્ર હતા, અને એને કહ્યું કે કપાસનો વેપાર ચાલે, તમે કરજો. બંને સાથે ભાગીદારીમાં કરે, અને ઓલો કે પણ જ્યારે માલ લેવો હોય ત્યારે પૈસા વગેરે જોઈએ, તો ધોળકાના એક સરાફને કીધું હતું કે આને જે પૈસા જોઈએ એ તમે આપજો. તો મોહનભાઈના શબ્દ ઉપર ઓલાને જેટલા પૈસા જોઈએ એટલે ધોળકાનો સરાફ આપે. હવે બન્યું એવું કે ઓલાની મતે બદલાણી, કેમ કે આ તો દિવસ ને રાત લગભગ આની વૃત્તિ, તો વૈરાગ્યની અંદર બહુ ધંધામાં એને એમ વિશ્વાસ કે તમે કરશો ને મને જે ભાગ દેવાનો હશે મારા નફાનો એ મને આપી દેશો, આપી દેશો, અને મારે એથી વધારે કંઈ જોઈતું નથી, અને તમે જે કરો એ હું પૂછું નહીં તમે શું કર્યું એ. આવા આવા પ્રકારના સંબંધો કેટલી ઊંચાઈ જીવનની, સંસ્કારોની, મૂલ્યોની. એમાં બનવા કાળ એવું કે ઓલાએ એટલા બધા પૈસા લીધા, અને પૈસા કોક એવું કારણ બન્યું કે એના પોતાના વ્યક્તિગત જીવનમાં એ પૈસા વપરાઈ ગયા. હવે પૈસા દઈ શકે એમ નહોતા. બધો વેપાર પૂરો થઈ ગયો અને ઓલો પૈસાનું ઋણ ચૂકવાયું નહીં, તો ઓલો સરાફ વટામણમાં આવ્યો. મોહનભા એને ભા કહેતા, મોહનભા આ તમારી વાણી ઉપર મેં આને પૈસા દીધા, પણ આ કાઢતો જ નથી, આ પૈસા દેતો જ નથી. પછી તપાસ કરી, ખબર પડી કે વાત તો સાચી છે, આ પૈસા કઈ કે હવે મારાથી દઈ શકાય એવી કોઈ સ્થિતિ સંજોગો રહ્યા નથી. તો મોહનભાઈએ કીધું કે મુંજાતા નહીં, તમે મારા વચન ઉપર આપ્યું છે, કંઈ વાંધો નહીં. એને એની 700 વીઘા જમીનના દસ્તાવેજ, બધા ઘરના દસ્તાવેજ, અને ઘરની અંદર પત્નીને અને માતાને કહ્યું કે જેટલું ઝવેરાત છે એનું બાંધો પોટકું, અને ધોળકાના સરાફને ક્યાં લઈ જાઓ, તમે તમારો હિસાબ ચૂકતે કરજો, કઈ બાકી હોય તો મને કહેજો. પેલો સરાફ તો છક થઈ ગયો. નિર્ધાર કરનારાના હૃદયની અંદર પણ એમ થયું કે ઓહો, કેટલી આ પ્રકારની. એણે એની અંદરથી જમીન વેચી અને બાકીની જમીનના દસ્તાવેજ પાછા આપ્યા, 3 ઘરના દસ્તાવેજ પાછા આપ્યા, અને જરજવેરાત એમને માપ્યું કે વહુ દીકરીઓ બહેનોનું અમે લેતા નથી, ભલે ગમે એવું કરે જોઈ. આલ્યો મોહનભાઈ આ બધું લઈ લો. પણ સ્થિતિ એટલી બધી કફોડી થઈ ગઈ. તો મોહનભાના પત્ની અને એના બાળકો એ બધા ગયા નારના ઓલા રણછોડભાઈને સાથે લઈને અગાસ આશ્રમમાં પ્રભુશ્રીને બધી વાત કરી લલુજી મહારાજને. આવું થયું, આમ થયું, અમે તો દુઃખી દુઃખી થઈ ગયા. પ્રભુશ્રી પાસે ગયા હતા કે આવડો મોટો આશ્રમ, આટલા બધા ભક્તો, એટલે કંઈ ગમે તે હોય ભાવ હશે, પણ સંતના શબ્દો જો. એણે કીધું કે ભાઈ મોહન, મારે તો તું અને આખું જગત બે હરખું છે, અમે આમાં કંઈ ન કરી શકીએ. જો સ્વપણાની અંદર બુદ્ધિ છે એ જેટલો આખા જગત પ્રત્યે ઉદાસીન ભાવ છે, એવો સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે પણ અમારો ઉદાસીન ભાવ છે. અમારે તો જગત અને તમે બધા સરખા, અમે આમાં કંઈ ન કરી શકીએ. પોતાનો દીકરો છે ને, અને સામ્રાજ્ય તો જોરદાર છે ને, જો એ ભાવ હોય તો. અને અત્યારે તો આશ્રમમાં ધંધે લગાડવાનું કામ શરૂ કર્યું છે આપણે, આને ઠેકાણે પડે ને આને ઠેકાણે પડો. આ સંત કહે છે પોતાનો સંતાન સામે છે, જગત અને તમારામાં અમે ભેદ ગણી શકીએ એવી અમારી મનસ્થિતિ નથી. આ ઉદાસીનતા, આ જ્ઞાન આકરું છે, બહુ આકરું છે, સમજવું આકરું છે. આપણને તો તરત જ દ્વેષ આવી જાય, આવું હોય આમ કરાય, બરોબર છે ને. સંત હોય તો પોતાના દીકરા માટે ગમે તેની ચશમપોશી કરવા જાય, આનું આટલું કરી દેજો, આનું આટલું કરી દેજો. આ સંત કહે છે અગાસમાં, લઘુરાજ કે શું કામ એને લઘુરાજ કીધા હશે, કઈ ખબર તો પડે. વિરક્તિ કેટલા પ્રમાણમાં છે, ઉદાસીનતા કેટલા પ્રમાણમાં છે, પોતાના ઉપર સ્વપણે ગણાતા એવા પદાર્થો ઉપર આઘાત થયો છે, ત્યારે કહે છે કે જગત અને તમે સમાન છો ભાઈ, અમારાથી આમાં કંઈ થઈ ન શકે. વાત સાંભળ્યા પછી બીજો કોઈ પ્રતિભાવ, બીજી કોઈ પ્રતિક્રિયા, કશું જ નહીં. તકલીફ પડવું કામ છે, સમજવું તકલીફ છે. જ્ઞાનીના વિલક્ષણપણાને ઓળખવું આકરું છે. અને આ જગ્યાએ જો હમણાં ચાર જણને બોલાવીને કીધું હોત કે બધા 15-15 લાખ રૂપિયાને દઈ દો તો આપણે કંઈક મહાજ્ઞાની છે, ઘણો શ્રેષ્ઠ, આમ જ છેતરાણા છીએ આપણે અને આમ જ છેતરાતા હેલા છીએ, આમાં કોઈ આરોવારો નથી. કારણ કે મુમુક્ષુતાની તીવ્રતા હજુ થઈ નથી, આત્મારૂપપણે પ્રવર્તના કાર્યમાં માત્ર તેમાં પ્રવર્તન નથી. અને જગત અને જગતના પદાર્થો પ્રત્યેની જે ઉદાસીનતા જોઈએ તે ઉદાસીનતા નથી. ત્યાં તો સંતની સેવા એટલા માટે કરવી છે કે પોતાના દીકરાને ઠેકાણે પાડી દે. બાકી સંત બંધ તો ઠીક છે, બધું વ્યવહારના સંબંધો છે, કાંઈ વાત કહેવા જેવી નથી, કંઈ કરવા જેવી નથી. પણ પ્રશ્ન એ છે કે કૃપાળુ દેવે આ પત્રોની અંદર એવી દ્રષ્ટિ મુમુક્ષુને કરાવી છે, 467, 468, 469 કે આ જગતની અંદર જ્ઞાની અજ્ઞાનીની ચેષ્ટા સમાન છે અને ક્યારેક અજ્ઞાનીની વધારે પ્રભાવી હોય છે, તે સમયે જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે કરવું, પ્રશ્ન એ છે. એની કેટલીક વિલક્ષણતા છે જે અજ્ઞાનીમાં નહીં જોવા મળે કોઈ કાળે. આ વિલક્ષણતાનું એક વિલક્ષણતા એમની આવી સમદ્રષ્ટિ છે, જગતના સર્વ જીવો પ્રત્યેની છે, એનો ભાવ છે જગતના, એનો સ્નેહ છે એ સર્વ આત્માઓ પ્રત્યે છે. એમની બુદ્ધિ છે એ ક્યાંય વિશેષ, પોતા પ્રત્યે વિશેષ નથી, બીજા પ્રત્યે વિષમ નથી. અને એની ઉદાસીનતા છે કે જગતના માત્ર આત્મા સિવાયના બધા જ કાર્યો પ્રત્યે, પ્રવર્તન પ્રત્યે એની માત્ર ઉદાસીનતા છે, ત્યાં એનાથી નિર્લેપ છે. અંતર સે ન્યારો રહે, આ જ્ઞાનનું લક્ષણ છે, એ નિર્લેપ છે. આવી નિર્લેપતા આ જ્ઞાનીની વિલક્ષણતા છે. આનાથી ઓળખાણ થશે જ્ઞાની અજ્ઞાની, ગુરુ સદગુરુ, પુરુષ સત્પુરુષ, આ બધું. બાકી તો બધા શબ્દો છે માની લીધેલા, એમાં કંઈ વળશે નહીં, એમાં આ પરમ તત્વની સમીપ જઈ નહીં શકાય, પહોંચી નહીં શકાય. આલંબન સાચું જોઈએ, સાચા આલંબન વિના સાચો આત્મા જાગવો કઠિન છે. ભ્રમણા થશે, ભ્રાંતિ થશે, અને આવી ભ્રાંતિ તો પૂર્વે અનંતવાર કરી છે. આત્મભ્રાંતિ સમય રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ.
ગુરુ આજ્ઞા સમપથ્યને ઔષધ વિચાર ધ્યાન.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ઓમ.